महादेव्या कुक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचंद्रमहं वंदे तत्वलोचनदायकम् प्रभुतत्वलोचनदायकम्
श्रीमद् राजचंद्र वचनामृत आंक 325 मुंबई महावद नोम सोमवार 1948। जब ही के चेतन विभावी सो उलटी आपूं, समय पाई अपनो स्वभाव गही लीनो है, तब ही ते जो जो लेने जोग सो सो सब लीनो, जो जो त्याग जोग सो सो सब छांडी दीनो है। लेवे को न रही ठोर, त्यागी वे को नाही और, बाकी कहाँ उबरियो जो कारज नवीनो है। संग त्यागी अंग त्यागी, वचन तरंग त्यागी, मन त्यागी बुद्धि त्यागी, आपा शुद्ध कीनो है। केवी अद्भुत दशा, जेवो समझाए तेवो योग्य लागे तो अर्थ लक्षो। आपण पूज्य सौभाग्यभाई उपरनो पत्र छे अने समयसार नाटकनी बनारसीदास जीए जे सवैया लख्या छे एमानो एक सवैयो आत्माने जारे पोतानुं स्वरूप प्राप्त थाय छे ते समये एनी दशा केवी होय छे ए लगती वात मूकी छे अने एने लगती अर्थनी वात पछी आवशे त्यारे आपणे विचारीशुं। पत्रांक 326 मुंबई महावद 11 बुधवार 1948। शुद्धता विचारे ध्यावे, शुद्धता में केली करे, शुद्धता में ठीर वहे, अमृत धारा वरसे। आपण समयसार नाटकनी एक गाथा अहीं मूकी छे। शुद्ध आत्मस्वरूपनो ज विचार, एनु ज ध्यान अने एमां ज रमणता करे, केली करे एटले अने एमां ज स्थिरता करे त्यारे अमृत धारा वरसे। एटले पोताना निज अनुभवनो अनुभूतिनो स्व संवेद पद एनु वेदन छे, एनो आनंद ए एने अनुभववा मळे छे। 327 मुंबई महावद 14 शनिवार 1948। अद्भुत दशाना काव्यनो अर्थ लखी मोकल्यो ते यथार्थ छे। अनुभवनुं जेम विशेष सामर्थ्य उत्पन्न होय छे तेम एवा काव्यो शब्दो वाक्यो यथा तथ्य रूपे परिणमे छे। आश्चर्यकारक दशानुं एमां वर्णन छे। सत्पुरुषनुं ओळखाण जीवने नथी पड़तुं अने पोता समान व्यवहारिक कल्पना ते प्रत्ये रहे छे ए जीवने क्या उपाय थी टळे ते लक्षो। उपाधि प्रसंग बहु रहे छे, सत्संग विना जीवीए छे। पूज्य सौभाग्यभाई उपरना पत्रोनी ज आ माळा छे। आमां जे एने समयसार नाटकना पदनो सवयो मोकल्यो तो अद्भुत दशा अंगेनो, परम कृपाळु देवे एमने कह्युं तो के योग्य लागे तो तमे आनो अर्थ लखी मोकलजो। सौभाग्यभाई जे अर्थ लखीने मोकल्यो छे एने परम कृपाळु देव कहे छे કે તે યથાર્થ છે, હવે આપણી પાસે એ અર્થ ઉપલબ્ધ નથી। સૌભાગ્યભાઈનો પત્ર કૃપાળુદેવ ઉપર જે ગયો હશે તે અહીંયા ક્યાંય ઉલ્લેખમાં મળતો નથી, પણ કૃપાળુદેવે એનું તારણ લખ્યું છે કે તમે જે અર્થ લખીને મોકલ્યો તે યથાર્થ છે। અનુભવનું જેમ વિશેષ સામર્થ્ય ઉત્પન્ન હોય છે તેમ એવા કાવ્યો શબ્દો વાક્યો યથા તથ્ય રૂપે પરિણમે છે। આશ્ચર્યકારક દશાનું એમાં વર્ણન છે। આવા કાવ્યો આવા શબ્દો આવા વાક્યો યથા તથ્ય રૂપે એમાં ગોઠવાઈ જાય છે એ ક્યારે? એવી રચનાઓ થતી હોય છે કે રચનાઓ કરવા માટે કોઈ પ્રયાસ કરવો પડતો નથી, કોઈ એની ગોઠવણ કરવી પડતી નથી, એનું આયોજન કરવું પડતું નથી, સ્વયં એ પરિણમી જાય। અને એ ક્યારે? તો કહે છે કે જ્યારે અનુભવનું જેમ વિશેષ સામર્થ્ય ઉત્પન્ન હોય છે તેમ। જેટલા પ્રમાણમાં જ્ઞાનીને અનુભવનું સામર્થ્ય વધતું જાય એવી સામર્થ્યપૂર્ણ અવસ્થાની અંદર આવા પદો, એની અંદર આવી પ્રકારના વાક્યો, શબ્દો યથાતથ્ય રૂપે વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ એમાં એ દેખાડી દે છે. તો એવા શબ્દો પરિણમવાનું કારણ બુદ્ધિ નથી, અનુભૂતિ છે. બહુ બુદ્ધિશાળી છે એટલે સારું કાવ્ય લખી શક્યા છે એવું નથી, અનુભવના આધાર ઉપર. આત્મસિદ્ધિ શાસ્ત્ર પરમ કૃપાળુ દેવે એકી બેઠકે 142 ગાથાની અંદર માત્ર 1.5 કલાકની અંદર આખો મોક્ષ માર્ગ એ ટુ ઝેડ એમ નેમ ક્રમશઃ એક પછી એક આત્માના પદો આવે એમાં પહેલાં મોક્ષ માર્ગ આવે, પછી સ્વરૂપ આવે, સદગુરુનું મહાત્મ્ય આવે, મતાર્થી આત્માર્થીનો ભેદ આવે, પછી 6 પદ એ શંકા અને સમાધાનના રૂપમાં આવે, પછી મોક્ષના ઉપાયો લખાય 1, 2, 3, 4 એ બધા ઉપાયો લખાય, એ ઉપાયોની સાધના કેવી રીતે કરવી એની સાધનાની પદ્ધતિ લખાય, અને ત્યાર પછી ઉપસંહારની અંદર જીવે શું શું વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. આટલું બધું એક ધારું, એક સરખું અને આવી ગુજરાતી ભાષામાં દોહાના રૂપમાં ગાઈ શકાય એવા કેટલી રીતે આત્મસિદ્ધિ ગાઈ શકાય. આ મહાપુરુષોની રચનાની એક ખૂબી હોય છે કે અનેક રીતે, એટલે સામાન્ય જીવો પણ પોતાના જે કંઈ ભાવ છે એની અંદર એને ગેય બનાવી શકે. એવું ગેયપણું પણ જેમાં છે, સરળપણું પણ જેમાં છે, સુગમપણું પણ જેમાં છે, અને છતાં યથાતથ્ય સ્વરૂપ આત્માનું છે. સ્વરૂપનું યથાતથ્ય છે, એમાં કોઈ ભેદ નથી, ક્યાંય ગોઠવણ નથી. તો ત્યાં શું છે? અનુભવનું વિશેષ સામર્થ્ય જેમ ઉત્પન્ન હોય છે જીવમાં, જેમ જેમ અનુભવનું સામર્થ્ય ઉત્પન્ન થતું જાય તેમ તેમ એના પત્રોમાં, એની વાણીમાં, એના શબ્દોમાં કોઈ વિશેષ પ્રકારનું આત્મિક જ્ઞાન જે છે એ અમૂર્ત અને અરૂપ તત્વનું જ્ઞાન એ શબ્દના રૂપની અંદર ઢળાઈ જતું હોય છે. ત્યાં એવા શબ્દો સ્વયં આપોઆપ સ્ફૂર્ણાને પામતા હોય છે. કારણ કે એમાં કયું જોર કામ કરે છે? તો ભાષા સામર્થ્ય કામ નથી કરતું, ત્યાં અનુભવનું સામર્થ્ય કામ કરે છે. આવા અનુભવનું સામર્થ્ય જેમ જેમ વિશેષ ને વિશેષ પ્રમાણે વધતું જાય છે તેમ તેમ કૃપાળુદેવ કહે છે. આ જે કાવ્ય જોયું, કૃપાળુદેવે એક જગ્યાએ લખ્યું કે બનારસીદાસજીએ એ સમયસર નાટક લખવાની શરૂઆત કરી ત્યારે કાંઈ એમને જ્ઞાન દશા પ્રાપ્ત નહોતી, પણ જેમ જેમ એ લખતા ગયા તેમ તેમ એને તત્વ ઉપરની એમની વિચારણા એટલી બધી ઊંડી થતી ગઈ કે તેને કારણે એમાં એનો અનુભવ રસ જાગતો ગયો, અને એ અનુભવ રસ જાગતા જાગતા એક એવી દશામાં આવી કે સ્વયં જ્ઞાન પરિણતિને પામી ગયા, અને એ પામ્યા પછી એના જે કંઈ બાકીના શબ્દો છે એ અનુભવના સામર્થ્યથી લખાયા, શરૂઆતના શબ્દો એની વિદ્વતાના સામર્થ્ય લખાયા. આવું વિશ્લેષણ પરમ કૃપાળુ દેવે સમયસર નાટક માટે બહુ સરસ રીતે આપ્યું છે. આશ્ચર્યકારક દશાનું એમાં વર્ણન છે. જે જીવને અનુભવ પ્રાપ્ત થાય છે અને એની જે દશા છે, સત્પુરુષ, જ્ઞાની એ બધાને જે ઓળખવાના છે, એમાં જે પરિણામ આવે છે, એમાં જે પરિવર્તન આવે છે, એ પરિવર્તન શેનું આવે છે? દશાનું આવે છે. જીવને આ લક્ષ્ય નથી. આપણે પરિવર્તન વેશનું જોઈએ, પરિવર્તન ભાષાનું જોઈએ, પરિવર્તન જીવન જીવવાની પદ્ધતિનું જોઈએ. કોઈ આ કર્યું, કોઈ તે કર્યું, બાહ્ય પરિવર્તન, બાહ્ય લક્ષણ, બાહ્ય ચિહ્ન, બાહ્ય લિંગ, આ અનેક પ્રકારના પરિવર્તનો જોઈને પણ જીવ એક સંભ્રમ દશાની અંદર સરકી જાય છે. વાસ્તવિક પરમાર્થ માર્ગની અંદર જ્ઞાનીના દર્શન કરવા, જ્ઞાનીના સમાગમ કરવા, જ્ઞાનીના સ્વરૂપને નિરખવું, જ્ઞાનીને ઓળખવા, એ કેવી રીતે ઓળખાય છે? જ્ઞાની, સત્પુરુષ, સદગુરુ એની દશાથી ઓળખાય. કેવી એની દશા? પ્રવૃત્તિ એ જ
એના એ પ્રવૃત્તિમાં જેમ સંસારી જીવો રહેતા હોય એ જ પ્રકારે ઉદયાધીન સ્થિતિ એમની છે. છતાં નિસ્પૃહતા, નિર્લેપતા, નિર્ગ્રંથતા, નિર્મળતા આ બધા જ્ઞાનીની ચેષ્ટાના અદ્ભુત લક્ષણો છે અને એના અનુભવનું ઉત્પન્ન થયેલું વિશેષ સામર્થ્ય આપણને દર્શાવે છે કે એ પરિસ્થિતિ, પ્રાપ્ત પરિસ્થિતિની અંદર એમની નિર્મળ દશા જોવામાં આવે, ક્યારેક નિર્લેપતાનું દર્શન થાય, એમની આપણને નિર્ગ્રંથપણું જોવામાં આવે. ક્યાંય જ્ઞાની બંધાયેલા નથી કોઈ ભાવથી પણ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, કોઈ જાતનો અંતર પરિગ્રહ નહીં, બાહ્ય પરિગ્રહ નહીં, આવી ગ્રંથિઓથી જે મુક્ત થયા છે, ક્યાંય લેપાતા નથી એવા ઉદયના વાતાવરણમાં હોવા જતાં, વ્યવહારનો ઉદય હોય છતાં પણ જ્ઞાની એમાં જળ કમળવત રહી શકે. ગમે તેવી પરિસ્થિતિમાં એને આવા સુયોગ પ્રાપ્ત થતા હોય છતાં પણ જ્ઞાની નિસ્પૃહ છે, એની અંતરંગની સ્ફૂરણા નથી, જેને અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે, એને કશું જ ન જોતું હોય તો જ્ઞાનીની નિસ્પૃહતા, જ્ઞાનીની નિર્લેપતા, જ્ઞાનીની નિર્ગ્રંથતા, જ્ઞાનીની નિર્મળતા, એનું મન કેટલું નિર્મળ હોય, એનું ચિત્ત કેટલું નિર્મળ હોય, આ એની દશાના લક્ષણો છે. અને દશા છે એ ચૈતન્યની જાગૃતિની એક પર્યાય છે. ચૈતન્ય કેટલા પ્રમાણમાં જાગૃત છે, આત્માનું સ્વરૂપ કેટલા પ્રમાણમાં પ્રકાશિત થયું છે, જેમ જેમ આત્માનું સ્વરૂપ ચૈતન્યતા, એની ચેતના વિશેષ ને વિશેષ પ્રકૃષ્ટપણાને પ્રાપ્ત થાય, તેમ પુદગળનો પ્રભાવ ઘટે અને ચેતનાનો પ્રભાવ વધે. બંને દ્રવ્ય છે તો સાથે છે, બંને સાથે છે, બંને નિજ નિજ રૂપે થાય. હવે નિજ રૂપમાં થાય તો ચેતનનું રૂપ ચડે કે જડનું, પરિસ્થિતિ શું થાય? સમર્થતા કોની? સર્વોપરિતા કોની? ચૈતન્યની. તો જ્ઞાનીને પણ બંને સાથે હોવા છતાં, સાંયોગિક અવસ્થા હોવા છતાં, જેમ જેમ ચેતનનો અનુભવ વધતો થાય એમ ચેતના પરિશુદ્ધપણાને પામે, ચેતના ચૈતન્યના મૂળ સ્વરૂપ સાથે એકરૂપ થવા માટેનો પ્રયત્ન કરે. આજે આપણી ચેતના વિષય કષાયથી મલિન છે, એટલે ચેતનનું મૂળ સ્વરૂપ અને ચેતના એનું અભિવ્યક્ત સ્વરૂપ એ બેમાં અંતર છે. ચેતન શુદ્ધ છે, ચેતના શુદ્ધ નથી. ચેતના એ ચેતનની જ છે એવું નથી લાગતું, કંઈક એની અંદર ભેળસેળ છે. શુદ્ધ દ્રવ્યની અશુદ્ધ પર્યાય છે, કારણ કે એમાં બીજા દ્રવ્યની છાંય પડેલી છે, છાયા પડેલી છે. ભગવાન કુંદકુંદાચાર્યજીએ એને પરસમય શબ્દ મૂક્યો છે. પર પદાર્થની છાયાયુક્ત જ્યારે ચેતના બને છે એને પરસમય કહ્યો છે. સમયસારની ગાથામાં શરૂઆતમાં જ આવે છે આવો સ્વસમય અને પરસમય, એનો ભેદ જ્ઞાનીની અંદર થતો જાય છે. અને એ પરસમયની છાયાને દૂર કરતા કરતા એ પોતાની શુદ્ધ ચેતનાને કરતા જાય, પરિશુદ્ધ કરતા જાય. આ અદ્ભુત દશામાં જે પરમ કૃપાળુ દેવે કહ્યું કે અદ્ભુત દશામાં આ કાવ્યના જે છંદ લખાયા સમયસાર નાટકની અંદર, તો એમાં ચેતના વિશેષને વિશેષપણે પરિશુદ્ધપણાને પામતી જાય છે. પરમ કૃપાળુ દેવે એ વાતને આત્મસિદ્ધિ શાસ્ત્રની અંદર બહુ અર્ક રૂપે, બધાના સાર રૂપે મૂકી દીધી કે આત્મસિદ્ધિની અંદર આત્માના સ્વરૂપ અને એ સ્વરૂપને પ્રાપ્તિનો માર્ગ, એના ઉપાયો, એની સાધનાની પદ્ધતિ, એ બધું આપ્યા પછી શિષ્યએ સરસ જવાબ આપ્યો. શિષ્યએ જે એને બોધબીજની પ્રાપ્તિ થઈ એટલે જવાબ આપ્યો. આટલી બધી ગાથાઓનો, 76 ગાથાનો જવાબ શિષ્યએ એક ગાથામાં આપ્યો.
મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પણ સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિરગ્રંથ.
સાહેબ તમે જે કહ્યું છે એ હું તમને ટૂંકમાં કહું. ગુરુએ તો સંક્ષેપમાં જ કીધું, સદગુરુએ, પણ શિષ્યએ કીધું કે હું જે સમજો છું એ પણ તમને સંક્ષેપમાં કહું. એક જ ગાથામાં એણે કહ્યું કે મોક્ષ કયો નિજ શુદ્ધતા. બસ આ મારી ચેતના જે છે એ જે ચેતનની પર્યાય છે એ અશુદ્ધ છે, મલિન છે, વિષય કષાયથી, રાગ દ્વેષથી, પરભાવથી, પરસંગથી, પર નિમિત્તથી, પરના કારણે એ મલિન થયેલ. ગમે તે થયું, દરેકનું કંઈ ને કંઈ અંદર ફેક્ટર તો હોય ને, પણ એ મલિન છે. જેવો ચૈતન્ય શુદ્ધ છે એવી ચેતના શુદ્ધ નથી. ચૈતન્ય તો પ્રભુ આપે કહ્યું,
અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાધ સ્વરૂપ, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ.
ચૈતન્ય તો આ છે, અનંત દર્શન, અનંત જ્ઞાન, અવ્યાબાધ સ્વરૂપ, શુદ્ધ, પરમ શુદ્ધ, બુદ્ધ, પૂર્ણ રીતે સર્વજ્ઞતા, આ બુદ્ધ જાણકાર, સ્વયં જ્યોતિ, એની તો સ્વયં પ્રકાશિત છે, એનું જ્ઞાન પર આધારિત નથી. સુખધામ, સુખનું ધામ છે, એના સ્વભાવમાં સુખ છે, આકુળતા નથી. બીજું કહીએ આ ચૈતન્ય છે, પણ મારી ચેતના મલિન છે. આ જે મારી ચેતના છે એ જ મારું જીવન છે, જળ એ જીવિતવ્ય નથી. આપણા જીવનમાં આ ચૈતન્ય અને જળનો સંયોગ છે, અને એ સંયોગના રૂપમાં જે પરિણામ છે એ આપણી ચેતના છે. ક્યાંક જળનો પ્રભાવ વધારે દેખાય છે, લગભગ એ જ હોય છે. ક્યાંક ચેતનનો પ્રભાવ કોઈ વિરલ પુરુષોમાં વધારે દેખાય છે, આ એનું ચેતનાનું સ્વરૂપ. આ બધા જગતના જીવો જાગતિક ચેતના છે. જેમ ઊંધિયાનું શાક કરીએ અને એની અંદર જો ભૂલે છો કે જામફળ નાખ્યું તો જામફળ એક, બાકીના શાક 10-15 હોય અને ઘણા હોય તો એ પ્રભાવ કોનો? જામફળનો. ખાતી વખતે તો ખરો, પણ ખાધા પછી પણ, ખાધા પછી એનો ઓલ્ડકાર એ ના આવે, ઘચરકા એ ના આવે, અને બે દી સુધી એ રાગે પડે નહીં, કારણ કે એનો પ્રભાવ ઘણો છે. એમ આ પૂતગળનો પ્રભાવ આ જીવ ઉપર એટલો બધો છે. સારું છે તો નબળું ને થોડુંક, ખરેખર તો અનંત ગુણ કોના છે? ચેતનના છે. અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંત ચારિત્ર છે, અનંત વીર્ય છે, અનંત સુખ છે. આવા બધા ગુણોની અંદર એક ઓલું જામફળની જેમ ઓલું ભળી ગયું જળ, અને મારી નાખ્યા છે એને. તો આપણને એમાંથી મુક્ત આપણે થઈ શકતા નથી. જો આનું પ્રમાણ હવે વધારીએ, આનો સ્વાદ વધારીએ, તો ઓલો સ્વાદ કંઈક ગૌણ થાય. જ્ઞાની કહે છે, શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કેલી કરે, શુદ્ધતા મેં થીર હોય, અમૃત ધારા વરસે. તો આને કાઢી નાખા ખટાશને, બસ અમૃતનો એક ઘૂંટડો જો પીવાઈ જાય, અમૃતનો એક ઘૂંટડો જો આવી જાય તો બધા બેસવા જ છે જે જીવનની અંદર, આ પૂતગળ પરમાણુના આ બધા સમાપ્ત થઈ જાય, આ બેસવા જ છે. અને અમૃત રસનો સ્વાદ જ્ઞાની કહે છે, એ સુધારસનું પાન જો એક વાર થઈ જાય જીવને. આનંદગંજી કહે છે કે એક વાર આત્મરસની લાલી જો આવી જાય તો ખુમારી પ્રગટે, એ ચેતનાની એક પ્યાલી પીવાઈ જાય, પછી કોઈ પ્રશ્ન નથી. પછી ગમે તેટલા પૂતગળોનો સંગ થાય ને, પણ લાલી કોની? પાન ગમે તેટલું મોટું હોય પણ જે કાથો છે એની લાલી એ પાનની લાલી છે, અને એ છુપું રહી શકતું નથી. ચૈતન્યનો અનુભવ આવો લાલી જેવો છે. કે ભાઈ એ જરા ખાધું હોય તો અછાનું રીએ નહીં, એમ ચૈતન્યનો રસાસ્વાદ જો અનુભવમાં આવ્યો હોય, અનુભવનું જોર જો સામર્થ્ય વિશેષ હોય તો એ અપ્રગટ રહી શકતું નથી. જ્ઞાની કહે છે કે આશ્ચર્યકારક દશાનું એમાં વર્ણન છે. આ બનારસીદાસજીના પદમાં એને આશ્ચર્યકારક દશાનું વર્ણન. આ વર્ણન ક્યારે થાય છે? જ્યારે અનુભવનું સામર્થ્ય વધે છે ત્યારે થાય છે. એમ જ્ઞાનીની રચનામાં આનંદઘનજીની રચના, યશો વિજયજીની રચના, ભગવાન કુંદકુંદાચાર્યજીની રચના, પરમકૃપાળુ દેવની પદોની રચના, આ જ્યારે આપણે ગેયરૂપે વાંચીએ છીએ ત્યારે કેવળ આત્મા 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 ચૈતન્યનું સામર્થ્ય, એ જ આપણને એક જ ધ્વનિ આપણને સાંભળવા મળે, એક જ લય, એક જ સુર. બધા જ્ઞાનીઓના વચનમાંથી એક જ સુર પ્રગટે, ચૈતન્યનો સુર મુક્ત. જે યશો વિજયજીએ સરસ કહ્યું,
ભાવ એક હૈ સબ જ્ઞાની કો, મૂર્ખ ભેદન પાવે, અપને સાહિબ કો પહેચાને, સોજસ લીલા પાવે, અબ મે સાચો સાહિબ પાયો, અબ મે સાચો સાહિબ પાયો.
ખુમારી પ્રગટે, ચૈતન્યની ખુમારી પ્રગટે. સાચો સાહેબ મને મળ્યો છે, કારણ કે એને હવે મારા ચૈતન્યના રસને જાગૃત કર્યો છે, પરિશુદ્ધ કર્યો છે. આ ચેતનાને શુદ્ધ કરવી, આ મોક્ષ માર્ગ. એક ગાથાની અંદર શિષ્યએ કહ્યું કે પ્રભુ હું આ સમજ્યો છું, મોક્ષ કયો નિજ શુદ્ધતા તે પામે તે પંથ. મોક્ષનો માર્ગ કયો? જેનાથી મારી આ ચેતના વિશુદ્ધપણાને પામે તે, અને ન પામે તો એ ગમે તેવી ઉત્કૃષ્ટ વિધિ વિધાન ક્રિયાકાંડ યોગ બંધ ધ્યાન જે હોય તે, પણ જો ચેતના વિશુદ્ધપણાને પામે નહીં તો તે મોક્ષ માર્ગ નથી. એક જીવની અપેક્ષાએ, એક જીવની અપેક્ષાએ. માર્ગ તો અનેકાંતિક છે, એટલે એનો એવો નિષેધ ન કરાય કે નથી જ, પણ આને માટે નથી, આને માટે નથી. જેમ કોઈ એમ કહે કે ભાઈ હું સમૂહમાં જઉં છું ત્યારે મારું કાંઈ ધ્યાન રહેતું નથી સ્વરૂપમાં, સંઘની અંદર જઉં છું તો મારું કોઈ ધ્યાન રહેતું નથી, તો સંઘ એના માટે નકામો છે. પણ કોઈ કે હું એકલો જાઉં છું ત્યારે ભૂતાવળમાં જ ભરખાઈ જાઉં છું, તરંગમાં ને કલ્પનામાં ને મરી ગયો, જો એકલો પડ્યો તો દુનિયાભરનું અનિષ્ટ મારી સામે આવીને ભૂતળા નાચતા હોય, તો એને સત્સંગ કામનો છે. કોઈને અસંગ કામનો છે, કોઈને સત્સંગ કામનો, કોઈને એકાંત ઉપયોગી છે, કોઈને સમૂહ ઉપયોગી છે. અપેક્ષાએ માર્ગને સમજવાનો છે. પરમ કૃપાળુ દેવે તો અદ્ભુત આ વાતને આત્મસિદ્ધિમાં કહી, જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તો હા સમજવું તે, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એ. આત્માર્થીનું લક્ષણ જ આ છે. આવો આત્માર્થી જ આત્માર્થ પ્રાપ્ત કરી શકે, નહીં તો મતભેદમાં રોકાઈ જાય. આત્માર્થીને મતાર્થી બે લક્ષણો કીધા, અને મતાર્થી થઈ જાય. માને નિજ મત વેસનો આગ્રહ મુક્તિ નિદાન, હું જે ક્રિયા કરું છું, હું જે વિધિ કરું છું, હું જે માનું છું, એ જ પ્રકારે જે કરે એનો જ મોક્ષ છે. આ મતાર્થી, આમ જ મોક્ષ થાય, આમ નો થાય. અને આત્માર્થી કે છે, શિષ્ય આત્માર્થી છે, કે છે
મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા તે પામે તે પણ, સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિરગંત.
પોતાની ચેતના શુદ્ધ પર્યાયને ભજે, જેનાથી ભજે, જેના વડે ભજે, જે ક્રિયાથી, જે વ્યવહારથી, જે વિધિથી, જે સાધનાથી, જે રીતિથી, એ જ મોક્ષનો માર્ગ છે. બાકીનો બધો આગ્રહ છે. અને આગ્રહમાં જીવનું કલ્યાણ નથી, આગ્રહમાં જીવનું કલ્યાણ નથી. અહીંયા કે છે આશ્ચર્યકારક દશાનું એમાં વર્ણન છે, કારણ કે અનુભવનું સામર્થ્ય છે. જીવે જે સાધના કરવાની છે એમાં આપણને બંને પદાર્થ છે, બંને દ્રવ્ય સાથે જ છીએ. જ્યારે જ્યારે હુંપણાની વાત કરું છું ત્યારે એક પુદ્ગલ દ્રવ્ય રચના રૂપે છે, ઉત્પન્ન થયેલું છે, વિનાશી છે, રૂપરસ ગંધ ગર્ણ અને શબ્દ એના લક્ષણ છે. અને બીજું દ્રવ્ય છે એ ચેતન છે, જ્ઞાન દર્શન ચારિત્ર વીર્ય સુખ એ પણ એનું લક્ષણ છે. આ બે થઈ ગયા જ ભેગા, એ બંને ભેગા થઈને મળીને જે છે એ જીવ છે, જેનું સ્વરૂપ સંસારી છે. એ કેવળ શુદ્ધ આત્મા નથી અને કેવળ શુદ્ધ દ્રવ્યનું પુતળું નથી, બંનેનો સંયોગ છે, સાયોગિક સ્વરૂપ છે. અને સાયોગિક સ્વરૂપમાં ભૂલ કોની છે એમાં બેમાં? ચેતનની છે. ભૂલ કોની છે તો કે ભૂલ સમજે અથવા કરે એવો સ્વભાવ કોનો છે, એવું લક્ષણ કોનું છે આ બેમાં? ચેતનનું છે. તો ચેતન ભૂલ કરે, એટલે જડ ભૂલ કરે એવો સ્વભાવ ખરો જડમાં? જડમાં ભૂલ કરે એવો સ્વભાવ ખરો? ખૂબ સમજવું આપણે કે એ તો ભૂલ કરવાનું જ નથી, કરી શકે એવીની કોઈ સ્વભાવ નથી, એનું લક્ષણ નથી, તો કોને સુધરવાનું? જો એ ભૂલ કરે એવો એનો સ્વભાવ નથી તો કોને ભૂલ સુધારવાની છે? જે કરી શકે એવો જેનો સ્વભાવ છે અને છતાં એને જેને ખ્યાલમાં નથી આવતું એને માટે આ બધો બોધ છે, એને કરવાનો છે. આ વસ્તુને બરોબર જો સૂક્ષ્મ જરા પૃથક્કરણથી સમજવામાં આવે તો અત્યારે ચેતન જડરૂપ થઈ ગયો છે કે જડ ચેતનરૂપ થયું છે? ચેતન જડરૂપ થયો છે કે જડ ચેતનરૂપ થયું છે? જો સ્થૂળ વિચાર કરો એટલે એમ કહો કે જડ છે એ ચેતનરૂપ થયું છે. આ જો હાલે ચાલે ખાય પીએ દેખે મોજ મજા કરે શરીર, નહીં તો અંદર જીવ ન હોય તો કાંઈ ન કરે. તો જડ ચેતનરૂપ થઈ ગયું. હવે આગળ એથી વિચાર કરો કે એ કરી શકે, કરી શકે? બધા ઇન્દ્રિયોના વિષયો, બધા મનના વ્યાપાર, એની અંદર કરનાર પ્રેરક બળ કયું? જો ચેતન કરતો નહીં તો નથી થતા તો કર્મ. જડ સ્વભાવ નહીં પ્રેરણા, જડ સ્વભાવ નહીં પ્રેરણા. જુઓ વિચારી ધર્મ, અરે તું ચેતનનો ધર્મ અને જડનો ધર્મ એનો થોડોક વિચાર કર. અને પ્રેરણા અને સ્ફૂર્ણા ક્યાં છે? ચૈતન્ય દ્રવ્યમાં છે કે જડ દ્રવ્યમાં છે? છતાં પ્રભાવ કોનો છે? તો જડની સાથે એકરૂપ થયેલો ચેતન છે. ચેતન જડરૂપ થઈ ગયો છે, આ બધી ક્રિયા કરે છે. ખરેખર એનો સ્વભાવની ક્રિયા એ કરે છે, એના ગુણની ક્રિયા એ કરે છે, કે આની ક્રિયા કરવામાં એ જોડાઈ ગયો છે ભેગો. મોજ શોખ ભોગ વિલાસ આ છે તે છે બધું જે કંઈ ચાલે છે, જે જળની ક્રિયા છે એ ચેતનના નોકરની જેમ એની હરોહર જોડાઈ ગયો છે. જળ ચેતનરૂપ નથી થયું, ચેતન જળરૂપ થઈ ગયો છે. કૃપાળુ દેવે જળ ચેતન બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્નના પદમાં આ વાત બહુ સૂક્ષ્મતાથી સમજાવી છે કે બેયનો સ્વભાવ ભિન્ન છે. આગળ સત્પુરુષનું ઓળખાણ જીવને નથી પડતું અને પોતા સમાન વ્યવહારિક કલ્પના તે પ્રત્યે રહે છે. એ જીવને કયા ઉપાયથી ટળે તે લખશો. કેટલો બધો પ્રશ્ન મહત્વનો છે, આપણે જવાબ આપવો જોઈએ.
કૃપાળુ દેવે સૌભાગભાઈને આ પ્રશ્ન લખ્યો કે સત્પુરુષનું ઓળખાણ જીવને નથી પડતું અને પોતા સમાન વ્યવહારિક કલ્પના તે પ્રત્યે રહે છે, એટલે સત્પુરુષ પ્રત્યે રહે છે, એ જીવને કયા ઉપાયથી ટળે તે લખશો. એને ઓળખાણ પડતું નથી, આ એક વાત. બીજી વાત, પોતા સમાન સત્પુરુષ પ્રત્યે વ્યવહારિક કલ્પના રહે છે. હવે આ જીવને એ ટાળવી જોઈએ આ વ્યવહારિક કલ્પના, એ કયા ઉપાયથી ટળે તે લખશો. પ્રશ્ન છે, જીવને સત્પુરુષનો યોગ થાય છે, અહીંયા યોગની વાત નથી. સત્પુરુષનો યોગ થાય, સત્પુરુષનો મેળાપ થાય, સત્પુરુષનો સંગ થાય, ઓળખાણ ન થાય. ઓળખાણ ન થાય એટલું તો નહીં જ, એથી આગળ કીધું જીવની મતિ કેટલી વિપર્યયપણાને પામેલી છે કે પોતા સમાન વ્યવહારિક કલ્પના સત્પુરુષ પ્રત્યે રહે છે. આ ખ્યાલમાં આવે છે? ઓળખાણ તો નથી થતું, એનું સ્વરૂપ તો નથી ઓળખાતું, પણ પોતા સમાન વ્યવહારિક કલ્પના તે સત્પુરુષ પ્રત્યે રહે છે. એટલે જે સ્થિતિ જે પરિસ્થિતિમાં જેવું પોતાને થાય એવું જ સત્પુરુષને થાય છે એમ માની લઈએ છે. વ્યવહારિક કલ્પના પોતા સમાન, જે પરિસ્થિતિમાં પોતે કે આમાંથી આમ ન થાય, એ તો પછી તો ખલાસ, એમાંથી કઈ રેવાય નહીં આપણા વિના. એ પોતાની જેટલી નિર્બળતા, પોતાની જેટલી દુર્બળતા, પોતાની જેટલી મર્યાદા, પોતાના જેટલા અવગુણ, આ બધું કેના ઉપર લગાવી દે છે? સત્પુરુષ. એ સત એ માને કે હા, એ તો બધા સાથે હોય એટલે એ તો એ ખાતા હોય તો એને ભાવતો હોય જ ને, એ એમ જ ખાય ને, એ એમ જ રહીએ ને, એ એમ જ કરે ને, એ એમ જ હોય બધું. એ તો ભાઈ દેખાડવાનું, બાકી બધું આમ જ હોય. આ પોતા સમાન કલ્પના, જે તે પરિસ્થિતિમાં પોતાની જે સ્થિતિ, પોતાની જે મર્યાદા, એટલી જ મર્યાદાથી એ સત્પુરુષનું મૂલ્યાંકન કરે. તું એક નાના એવા સંસારના પદાર્થની અંદર રાચી માચીને રહે છે અને એ એનાથી પર છે, એ એને ખ્યાલ ન આવે. અને પોતા સમાન કલ્પના કરવાને કારણે એ સત્પુરુષને એના યથાર્થ સ્વરૂપમાં ઓળખતો નથી. અને જ્યાં સત્પુરુષનું ઓળખાણ નથી ત્યાં એનો મેળાપ આ જીવને ઉપકારી થતો જ નથી. જે જગ્યાએ સત્પુરુષનો સંગ થયો, મેળાપ થયો, એનું ઓળખાણ ન થયું, તો એ સત્પુરુષનો સંગ જો આ પોતા સમાન વ્યવહારિક કલ્પના રાખીને બેઠો હોય તો એ સત્પુરુષનો એને થયેલો યોગ એ અયોગમાં ફેરવાઈ જાય. 212 પત્ર ફરી વાંચી લેજો. એટલા બધા રહસ્યભૂત સૂત્રો પરમ કૃપાળુ દેવે એક એક વચનામૃતમાં એવી સરળતાથી મૂક્યા છે. આ સૌભાગભાઈને આ એક પ્રશ્ન કરીને કેટલા જણ જણાવી નાખ્યા હશે. પોતા સમાન કલ્પના સત્પુરુષ વિશે રાખો છો તો પોતા સમાન કલ્પનામાં તમને સંસારનું સુખ છે, વ્યવહાર ચિંતાનું દુઃખ છે, ઇજ્જત કુટુંબની છે, આ છે તે છે. સત્પુરુષ કોઈ કુટુંબની ઇજ્જત સારું કમાવા નથી જતા. એને કોઈ લૌકિક અભિનિવેશ નથી. ઉદય અને આપણી પોતાની ઈચ્છા વચ્ચેનો ભેદ એનો સૂક્ષ્મ ન્યાય કરતા આવડવું જોઈએ. એટલે લખ્યું કે સત્પુરુષને તારે બધું અર્પણ કરવું, પણ કે એને કંઈ જોઈતું નથી. સત્પુરુષને ભક્તિ કરવી, પણ સત્પુરુષ ભક્તિ ઈચ્છતા નથી. આ મારી ભક્તિનો કરતા છે માટે મારો છે, આવું સત્પુરુષ કદી વિચારે. આ બધી પરિસ્થિતિની અંદર જુઓ તો આપણને એમ થાય કે આ તો એનું કરે છે એટલે વાલો જ લાગે ને. અને જો એને એ વાલપ આવી હોય તો એ સત્પુરુષનું લક્ષણ નથી. આવા સત્પુરુષ પરમ દુર્લભ છે.
પણ એની ઓળખના દુર્લભ છે. સત્પુરુષની દુર્લભતા કરતા વધારે દુર્લભતા કોની? સત્પુરુષની દુર્લભતા કરતા પણ સત્પુરુષને ઓળખે એની દુર્લભતા વધારે છે. કૃપાળુ દેવે એને ઉત્તમ મુમુક્ષુ કીધો છે. જે જ્ઞાનીને ઓળખે છે, ભજે છે, તે જ જ્ઞાની જેવો થાય છે, અને તેને જ ઉત્તમ મુમુક્ષુ જાણવો, કારણ કે જ્ઞાનીને ઓળખે છે. ઓળખા વિના તો ઘણા ભજના કરે છે, જ્ઞાનીની સેવા પૂજા કરે છે, સત્કાર કરે છે, સમર્પિત થાય છે ઓળખા વિના. એ જ્ઞાની જેવા ન થાય. પછી હમણાં વડવાની અંદર આત્માનંદજીએ કહ્યું, એમ કહ્યું, સરસ કીધું એને, કે શ્રીમદ રાજચંદ્રજીના ફોલોઅર્સ ઘણા છે, વર્શિપર્સ ઘણા છે, પણ ફોલોઅર્સ નથી. શ્રીમદની ભક્તિ કરવાવાળા ઘણા છે, પણ એના અનુયાયી નથી. એના અનુયાયી નથી, એની ભક્તિ કરવાવાળા ઘણા છે. પરમ કૃપાળુ દેવ એ વાત આપણને પણ આગળના પત્રમાં આપણે 322માં વાંચી કે અમે તો તીર્થંકરના સાચા અનુયાયી છીએ. અમે એના સાચા અનુયાયી છીએ, ખરેખર અનુયાયી છીએ, સાચા છીએ. કૃપાળુ દેવે આવું શબ્દ પ્રયોગ કરીને મૂક્યું. એ કહે છે કે અમારું અનુભવ જ્ઞાન તેનું ફળ વિતરાગપણું છે, અને વિતરાગનું કહેલું જે શ્રુત જ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે. માટે અમે તેના અનુયાયી ખરેખરા છીએ, સાચા છીએ. કોના? તીર્થંકરના અનુયાયી છીએ. તેવા જ થઈશું, તેવા જ થઈશું જ્ઞાની પુરુષના અનુયાયી થવું. ભક્તો તો બધાય થાય, પછી ભક્તોમાં તો વેવલાપણાય હોય, વિવેકનો અભાવે હોય, પોતા સમાન કલ્પના કરે, અને પોતાને વ્યવહારમાં જે પ્રકારની કલ્પનાઓ છે બધી, એવી સત્પુરુષ હારે એના વ્યવહારમાં જોવા મળે. આપણને ગાંડાની જેમ ઘેલા થતી હોય. સત્પુરુષનું ઓળખાણ થવું, એના સ્વરૂપનું ઓળખાણ થવું, અને એના અનુયાયી થવું. એ જ્ઞાનીને ભજે, ઓળખીને ભજે, તો એ જ્ઞાનીના સ્વરૂપને ભજે. કૃપાળુ દેવે લખ્યું, સદગુરુ એ સદગુરુનો દેહ નથી, સદગુરુનો આત્મા છે. દેવચંદ્રજીએ કહ્યું, સ્વામી ગુણે ઓળખી સ્વામીને જે ભજે, દર્શન શુદ્ધતા તેજ પામે. જેણે સ્વામીના, પોતાના ગુરુના, પોતાના પ્રભુના ગુણને ઓળખીને ભજના કરી છે, એ જ એના દર્શન શુદ્ધ થાય છે, સમ્યકત્વને પામે છે, સમ્યક દર્શનનો અધિકારી થાય છે. એના ગુણને ઓળખીને એની ભજના કરે. પણ જીવની મોટામાં મોટી મુશ્કેલી, દુર્બળતા, વીકનેસ એ પરમ કૃપાળુ દેવે સૌભાગભાઈના પત્રમાં તમામ મુમુક્ષુઓને અહીંયા રેડ લાઇટ આપી છે કે સત્પુરુષનું ઓળખાણ જીવને નથી પડતું. આ એક વાત. અને બીજું, પોતા સમાન વ્યવહારિક કલ્પના તે પ્રત્યે રહે છે. પોતા સમાન વ્યવહારિક કલ્પના તે પ્રત્યે રહે છે. એ જીવને કયા ઉપાયથી ટળે તે લખશો. કે સત્પુરુષને આપણે પોતા સમાન વ્યવહારિક કલ્પનાથી ન ઓળખીએ, પણ એ જેમ છે તેમ ઓળખીએ. 254માં કહ્યું, મહાત્માના સંગે તેમની અલૌકિક અંતરંગ દશાને ઓળખવી તો જીવનો મોહ દ્રષ્ટિ મટીને પદાર્થનો નિર્ણય થાય છે, નહીં તો ન થાય. કેમ કે મહાત્મામાંય મોહ છે, એને તો પદાર્થનો નિર્ણય ક્યાંથી થાય? અને જીવને અટકવાના કારણમાં પદાર્થનો અનિર્ણય. જીવનભરની સાધના થાય પણ પદાર્થનો નિર્ણય ન થયો હોય. દ્રષ્ટિ રાગની અંદર પકડાયેલો છે, પદાર્થનો નિર્ણય ક્યાંથી થાય? પોતા સમાન કલ્પનાથી સત્પુરુષની ભજના કરે છે, પદાર્થનો નિર્ણય ક્યાંથી થાય? પરમ કૃપાળુ દેવે 254ના પત્રની અંદર કેવું અદ્ભુત રહસ્ય આપ્યું છે કે પદાર્થનો નિર્ણય ક્યારે થાય? તો કે મહાત્માના સંગે તેમના અલૌકિક સ્વરૂપની તેમની દશાને ઓળખવી, તો મોહાશક્તિ મટી તેને પદાર્થનો નિર્ણય થાય છે. અને જેને પદાર્થનો નિર્ણય થાય છે તે જ્ઞાની જેવો જ થાય છે. એને પદાર્થનો નિર્ણય થાય છે. આ હવે જીવને કયા ઉપાયથી ટળે? અને એમાં જવાબ આપ્યો છે કે સાહેબ, તો પછી સત્પુરુષનું ઓળખાણ, જ્ઞાનીનું ઓળખાણ આ કેવી રીતે થાય? કોણ કરી શકે? આ જ્ઞાનીને કોણ ઓળખી શકે? આ જ્ઞાનીને કોણ ઓળખી શકે? તો જવાબ એમાં જ આપ્યો છે કે મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખે છે. કોના? મુમુક્ષુના, મતાર્થીના નહીં. આત્મસિદ્ધિમાં બે ભાગ પડી નાખ્યા, એક મુમુક્ષુ આત્માર્થી છે અને બીજો મતાર્થી આત્માર્થી છે. આત્મસિદ્ધિમાં બે ભાગ પડ્યા છે, એક મુમુક્ષુ આત્માર્થી છે અને બીજો મતાર્થી આત્માર્થી છે. આમાં મુમુક્ષુ આત્માર્થી સત્પુરુષને ઓળખે, મતાર્થી આત્માર્થી હોવા છતાં ન ઓળખે. પોતા સમાન વ્યવહારિક કલ્પના તે પ્રત્યે, એટલે સત્પુરુષ પ્રત્યે રહે છે. અહીંયા પ્રશ્ન ભગવાન કરે છે સૌભાગભાઈને કે જીવને કયા ઉપાયથી અટળે? કયો આવશે? આગળ આવશે, એટલે હું અત્યારે એનો રેફરન્સ લેતો નથી. પણ વચનામૃત તો અદભુત છે. એક એની અંદર આવા આવા સૂક્ષ્મ પરમાર્થ માર્ગના સાધકને આગળ વધવું છે ને સાધનામાં, ક્યાં ક્યાં જીવ મૂંઝાય? સત્પુરુષના ઓળખાણ વિના આ જીવને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. અપૂર્વ એવું પોતાથી પોતાને પ્રાપ્ત થવું દુષ્કર છે, અને જેનાથી પ્રાપ્ત થાય છે તેનું સ્વરૂપ ઓળખાવવું દુષ્કર છે. પોતાથી પોતાને પ્રાપ્ત થાય નહીં. જીવ નિજ છંદે ચાલીને અનંતકાળ સુધી પરિશ્રમ કરે, બેઠો ન રહીએ, પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. પોતે તો જ્ઞાન પામે ને, પોતે પામે પણ પોતાથી ન પામે. સમજવાનો શબ્દ એ છે કે પોતે જ્ઞાન પામે પણ પોતાથી ન પામે. અનંતકાળ સુધી સ્વચ્છંદે ચાલીને પરિશ્રમ કરે તો પણ, અને અપૂર્વ એવું પોતાને પોતાથી પ્રાપ્ત થવું દુર્લભ છે. પોતાને પ્રાપ્ત થાય પણ પોતાથી ન થાય. આ સ્વચ્છંદ છે, પોતાથી એટલે સ્વચ્છંદથી, સ્વચ્છંદથી ન થાય, નિજ મતિ કલ્પનાથી ન થાય, પદાર્થનો નિર્ણય ન થાય ત્યાં સુધી ન થાય. અને પદાર્થનો નિર્ણય આવો આત્મત્વ પ્રાપ્ત પુરુષનું જ્યાં સુધી એનો અંતરંગ દશા ન ઓળખાય ત્યાં સુધી ન થાય. પરમાર્થ માર્ગના અદભુત રહસ્ય છે. ત્યાં સુધી વ્યવહારિક કલ્પના રહીએ. જગતના જીવો વ્યવહારિક કલ્પનાથી પ્રભુની ભજના કરે, વિતરાગની ભજના પણ વ્યવહારિક કલ્પનાથી કરે. આખો માર્ગ વ્યવહારિક કલ્પનાથી ફંટાઈ ગયો, માર્ગનું સ્વરૂપ બદલાઈ ગયું. ભગવાનને ખાવું છે, ભગવાનને પીવું છે, ભગવાનને સૂવું છે, એને વાઘા પહેરાવવા છે, એને ઉઠાડવા છે, એને સુવાડવા છે, એના ભોગ છે, એનું આ છે, એનું તે છે. કેટલો માર્ગ ફંટાઈ ગયો. કયું પરમાત્માનું સ્વરૂપ, કયું તાત્વિક સ્વરૂપ, સનાતન સ્વરૂપ, શુદ્ધ ચેતનાનું સ્વરૂપ શું? અને એની અંદરથી અનેક પ્રકારના ભગવાનને કોઈ સાફા પહેરાવ્યા છે ને, પાઘડી પહેરાવી છે. ખબર નથી પડતી ક્યાંય માર્ગ સુસ્તો નથી. આનંદ ગંજી જેવું કે કાળ એટલો બધો દુષ્મ છે પ્રભુ, તારા માર્ગનું સાચું સ્વરૂપ પામવું દુષ્કર થઈ પડ્યું છે, ક્યાંય દેખાતું નથી. મેડતાના જંગલમાં ફરતો યોગી આનંદગન પોકાર કરીને ચોવીસીમાં કહે છે કે પ્રભુ, તારો સાચો માર્ગ ક્યાં લોપ થઈ ગયો છે, ક્યાંય દેખાતો નથી. અને એ જ આનંદગનની પરંપરામાં આવેલો આ અવધૂત યોગી રાજચંદ્ર એ પણ કે છે આ વ્યવહારમાં ફસાઈ ગયો છે. ઉદયની અંદર ન ધારેલો ઉદય આ ક્યાંથી આવ્યો? અમે તો વિશ્રાંતિ લેવા આ કાળની અંદર અહીંયા આવ્યા હતા અને ફસાયા છીએ.
અને છતાં કરુણા એટલી બધી છે, એટલી બધી કરુણા છે. એણે પણ આ વ્યવહારના ઉદયને સમાપ્ત કરતા કરતા પણ એ તત્વનું અનુસંધાન, આત્માની ભજના ચાલુ રાખી અને વિતરાગનો માર્ગ જાણ્યો અને લોપ થયેલા માર્ગને ફરીથી પ્રકાશ્યો જગતના જીવોને માટે. માર્ગ ભલે જગતમાંથી લોપ થયો, જગતના અજ્ઞાનીઓએ જ માર્ગને લોપ કર્યો. માર્ગને લોપ કોણ કરી શકે? માર્ગને પ્રકાશિત કરનારા, માર્ગને પ્રસિદ્ધિ આપનારા એવા ઉપદેશકોના લક્ષમાં જ્યારે માર્ગનું મૂળ સ્વરૂપ ન હોય ત્યારે માર્ગ લોપ ન થાય તો બીજું થાય શું? એના લાખો અનુયાયીઓ એ માર્ગથી વિપરીત જ રીતે માર્ગની પ્રરૂપણા કરતા હોય અથવા માર્ગની આરાધના કરતા હોય તો માર્ગ લોપ ન થાય તો શું થાય? ધર્મમાં પણ લૌકિક મોટાય એ દાખલ કરીએ તો વિતરાગતા ક્યાં આવે? જ્ઞાની કહે છે કે આ રીતે માર્ગ લોપ થતો આવ્યો છે. પરમ કૃપાળુ દેવે વિતરાગના લોપ થયેલા માર્ગને અગોપ્ય રૂપની અંદર પ્રકાશ્યો આત્મસિદ્ધિની અંદર. આ કંઈક ઉપાય જીવે શોધવો પડશે. આ મુમુક્ષુને પહેલાં સત્પુરુષનું ઓળખાણ કેમ થતું નથી? સત્પુરુષનું ઓળખાણ કેમ થતું નથી? એ સત્પુરુષનું ઓળખાણ એને કરવું છે. જો ફરીથી બહુ સૂક્ષ્મ પ્રશ્ન વિચારી લઈએ, સત્પુરુષનું ઓળખાણ કરવું છે ત્યારે આ જીવ પાછો બીજી પ્રકારની મૂંઝવણ માથે ઉપાડે છે કે પ્રત્યક્ષનું કરું કે પરોક્ષનું કરું. બસ આ નવરો નહીં પડે. કરવું છે શું? મહત્વ સત્પુરુષનું છે કે પ્રત્યક્ષ પરોક્ષનું છે? તો સદગુરુ અને અસદગુરુ એ બેની પસંદગી કરવાની છે. પ્રત્યક્ષ ને પરોક્ષમાં તો જેટલું પ્રત્યક્ષ એટલું લાભમાં છે, પણ પેલામાં પરોક્ષ હોય અને અસદગુરુ હોય તો, પ્રત્યક્ષ હોય અને અસદગુરુ હોય તો કરો એની ઇક્વેશન માંડો, સમીકરણ માંડો કે એક પ્રત્યક્ષ છે અને અસદગુરુ છે, એક પરોક્ષ છે અને સદગુરુ છે. ઓળખાણ કરવું છે, નથી સદગુરુ સમજી લીધા. કેમ કે એ માથાકૂટમાં ભાંજગઢમાં પડેલો કૃપાળુ દેવનું ઓળખાણ નથી કરતો, મહાવીરનું પણ નથી કરતો, પ્રત્યક્ષનું કરવા જાય છે. પૂર્ણ સ્વરૂપ જો હોય તો એના ઓળખાણથી જે સાચી ઓળખાણ થાય એ બાકીના સ્વરૂપમાં ક્યાં થવાની હતી? અને તીર્થંકરનો માર્ગ, ભગવાન મહાવીરનું શાસન આ કાળાના અંત સુધી રહેશે એમ જ્યારે કહીએ ત્યારે મહાવીરના માર્ગને પ્રકાશિત કરનાર પુરુષોની શ્રેણી છે. આ માર્ગને અખંડિત રાખનારા પુરુષો છે એનું ઓળખાણ કરવું પડે. એવા ઓળખાણની અંદર એને લક્ષણો આપી દીધા છે. આવા પુરુષના લક્ષણો હોય, માર્ગ પ્રકાશક મુખ્યત્વે ઉપદેશક ગુણસ્થાનકે વર્તતા અને સર્વવીરતીધારી, ક્યાંય કોમ્પ્રોમાઇઝ છે જ નહીં. કેવી રીતે ઓળખાણ કરવું? જેને જ્ઞાનીનું ઓળખાણ થશે, જેને પોતાના દેવનું ઓળખાણ થશે એને એના ધર્મનું ઓળખાણ થશે. પણ દેવને ઓળખાણનાર અને ધર્મને ઓળખાવનાર આપણે કહે એ તો ગુરુ જ છે. હવે આ ગુરુ સત્પુરુષનું ઓળખાણ આપણે કરવું જોઈએ તો એના લક્ષણોથી કરવું જોઈએ, આપણી મુમુક્ષુતાના જોડે કરવું જોઈએ. આપણી મુમુક્ષુતાના જોડે કહીએ, પોતા સમાન વ્યવહારિક કલ્પનાથી સત્પુરુષનું ઓળખાણ થાય નહીં. સત્પુરુષનું ઓળખાણ તત્વની દ્રષ્ટિએ કરવું જોઈએ. કૃપાળુ દેવે એને પાંચ લક્ષણ આપ્યા: આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે, ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી, પરમ સ્વરૂપ, સદગુરુ લક્ષણ યોગ. તારા સમાન કલ્પનાથી કરીશ માં એની ઓળખાણ? ઓહો, મારે તો એક દિવસ ખાધા વિના હાલતું નથી, આણે તો ત્રણ દિવસના ઉપવાસ કર્યા, ઓહો ગજબ છે. આ જો પોતા સમાન, તું જે નથી કરી શકતો અહીંયા થોડીક વિશેષતા જોઈ તો ઢળી પડ્યો, પતી ગયું. ઓહો, હું તો કોઈ દી ઉઘાડે પગે ન હાલીશ. એ તો કેટલા ઉઘાડે પગે હાલે છે? તો પછી તું હઠ યોગીની અંદર કંઈક ભરાઈ જઈશ કે ભર ઉનાળાની અંદર ધૂણી દખાવીને બેઠા છે, ઓહો મારે તો એસી વિના ચાલતું નથી, અને આ તો આમ આહા કેવા જ્ઞાની હશે, ઊંધો પડ થઈ જશે, નિકંદન નીકળી જશે. પોતા સમાન વ્યવહારિક કલ્પનાથી જો સત્પુરુષનું ઓળખાણ કરવામાં જો આવી પ્રકારના લક્ષણ માગો, એના લક્ષણ છે આત્મજ્ઞાન, સમદર્શિતા. ન સમજાય તો 837 વાંચવું. વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી, પરમશ્રુત સદગુરુ લક્ષણ યોગ. કૃપાળુદેવે કહ્યું ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર જે વિચરે છે, દ્રવ્યનો પ્રતિબંધ નહીં, આ મારા આ તારા શિષ્ય પરિવાર અનુયાયી આ બધાનો મોહ એકેય નહીં, એ દ્રવ્ય પ્રતિબંધ છે. આ જોઈ આ જોઈ આ જોઈ આ બધા દ્રવ્ય પ્રતિબંધ છે. એની સાથે સ્નેહના બંધન એ દ્રવ્ય પ્રતિબંધ છે. ક્ષેત્ર પ્રતિબંધ, આપણે અહીંયા જ રહીએ, આપણે અહીંયા જ જઈએ. મહાવીરના માર્ગમાં ક્ષેત્ર પ્રતિબંધ, એ પણ વિતરાગનો માર્ગ નથી. કૃપાળુદેવ તો મુનિઓને એક પત્રમાં લખ્યું છે કે ક્ષેત્ર પ્રતિબંધની વાત હોય તો એ મહાવીરનો માર્ગ નથી. દ્રવ્ય પ્રતિબંધ, ક્ષેત્ર પ્રતિબંધ, કાળ પ્રતિબંધ, અનુકૂળ સિઝન. અને છેલ્લે લખ્યું છે ભાવ પ્રતિબંધ, જગતના કોઈ પણ ભાવની અંદર એ રોકાતો નથી, બાધા પામતો નથી, અવરોધિત થતો નથી. કૃપાળુદેવે અપૂર્વ અવસરમાં વાતને મૂકી છે. દ્રવ્ય ક્ષેત્ર ને કાળે ભાવ પ્રતિબંધમાં કવત લોભ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. ઓહો, દેહાતીત પણે વિચારવું. વિત લોભ, જબરજસ્ત શબ્દ શ્રીમદ રાજચંદ્રજી મૂક્યો છે. 11મી ગુણસ્થાનકે જગતની અંદર અનુત્તર દેવ વિમાનની સાતા ગ્રહિતા જે હોય છે એનું કદાચ સુખની અંદર આ જીવને લોભ થઈ જાય છે. આટલું બધું સામર્થ્ય લબ્ધિ પ્રગટે અને જીવમાં લોભ વૃત્તિ જાગે કે આ ટકે તો સારું, સુખની આ પળ જરા લંબાઈ તો સારું. એ 11મેથી પણ પડે છે. વિત લોભ છેલ્લો કયો અવગુણ જાય? લોભ જાય એટલે કસાઈનું મૂળ જાય. આ લોભ પર પદાર્થ પ્રત્યે, એના કોઈ પણ સ્વરૂપ પ્રત્યે મોહાશક્તિ પૂર્ણ બુદ્ધિ છે. માર્ગની સૂક્ષ્મતા ઘણી કીધી છે, અને એ સૂક્ષ્મતાને ધ્યાનમાં રાખીને મુમુક્ષુને એટલે કૃપાળુદેવે સૌભાગભાઈને આ પ્રશ્ન કર્યો કે પેલા કયા ઉપાયથી આ ટળે. સત્પુરુષને ઓળખવા છે પેલા, એ નક્કી કરો. માર્ગને પામતા પહેલા હું સત્પુરુષને કેમ ઓળખી શકું? અને આપણે પણ અત્યારે આ માર્ગની જે આરાધના કરીએ છીએ કે પરમ કૃપાળુદેવને ઓળખો, પરમ કૃપાળુદેવને ઓળખવા છે. એના ઓળખાણ માટે આપણી પાસે સાધનો છે, એમનું ચરિત્ર છે, એમની મુદ્રા છે, એમનો બોધ છે. જેટલા પ્રમાણમાં આ પ્રભુ ઓળખાશે તેટલા પ્રમાણમાં જીવને સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત થશે. કૃપાળુદેવે વડવાના પોપટભાઈને એક વાક્ય કીધું કે જગત જે સ્વરૂપે અમને ઓળખશે તેટલા પ્રમાણમાં તેમનું આત્માનું કલ્યાણ થશે. આલ્યો, આ વચનો અમે તમને આપીએ છીએ, એ જગતનું તો કલ્યાણ કરશે, પણ એ કરે કે ના કરે, પણ તમારું તો અવશ્ય કરશે. ભાઈશ્રીને એને લખેલી નોંધ આપી. અંબાલાલભાઈ કેવળ પુસ્તક આપતા નથી કે હું તમને આ 3 નોટ આપું છું, બહુ મહત્વની છે, પણ આ વચનો તમારું તો અવશ્ય કલ્યાણ કરશે. અને પછી કે છે જગત જે રૂપે અમને ઓળખશે તે રૂપે જગતના જીવોનું કલ્યાણ થશે. જગતને એને દેહ સ્વરૂપે ઓળખવાના છે સત્પુરુષને, કે એની દશા સ્વરૂપે ઓળખવાના છે? જો અમારી પૂર્ણ પરમાત્મા દશાની ઓળખાણ જો જગતના જીવાને થશે તો જગતના જીવો એ દશાને પામશે. સમ્યક પ્રતીતિને અચળ પ્રેમ જે સદગુરુના અથવા જે સત્પુરુષના ચરણામૃત તેણે સેવ્યા છે તેની દશાને તે જીવ પામે છે. એની દશાને જો પામવું હોય તો એની દશાને ઓળખવી જોઈએ, અને ઓળખવાનું સ્વરૂપ એની અંતરંગની દશા છે. અને આ જગતના મોક્ષોને માટેની મોટામાં મોટી મુશ્કેલી છે કે એ પોતાની મર્યાદાના માપદંડથી સત્પુરુષને ઓળખવા નીકળે છે. ક્યારેક એ સત્પુરુષનું બહુમાન કરે છે તો પણ આ માપદંડથી કરે છે. ફરીથી ગુણગ્રામ સત્પુરુષના ગાય છે, પણ ગુણગ્રામની અંદર બેરોમીટર શું પોતાની નબળાઈ. આપણે તો એક દી આમ નથી કરી શકતા, એને તો આઠ દી કર્યું. બસ એને સત્પુરુષને ઓળખાણમાં પોતાની નબળાઈના આધાર ઉપર એને સત્પુરુષને ઓળખવાનો ધંધો કર્યો. સત્પુરુષ એ રીતે ઓળખાય, બહુ સૂક્ષ્મ વિવેક, પ્રજ્ઞા, યોગ્યતા અનુસાર બધું જાણવું. કૃપાળુદેવે આ દ્રષ્ટિ ઘણી જગ્યાએ આપી છે, ઘણી જગ્યાએ. આપણે તો એક પત્ર કેટલા લઈએ સાથે. એણે લખ્યું કે દિગંબર દશા કે શ્વેતંબર દશાના ક્યાં ઝંઝટમાં પડ્યા. શરીર સંઘાઈ નબળું પ્રાપ્ત થયું હોય તો કદાચ કોઈ સંયમની ધારણા માટે થઈને વસ્ત્રનો ઉપયોગ રાખે. વસ્ત્રની મૂર્છા એ પરિગ્રહ છે. આ સત્પુરુષને ઓળખવા માટે કે જે ઓળખવું છે એ યોગ્યતાની અપેક્ષાએ ઓળખો, લક્ષ્યની અપેક્ષાએ ઓળખો. એનું મૂલ્યાંકન કરવું હોય ત્યારે યાદ રાખજો કે આપણી નિર્બળતા અથવા આપણી પ્રબળતા એ બે લઈને કરશો નહીં. ઘણા એ રીતે પણ કરે કે પોતાને બધું ચાલે એટલે એને જ ચાલતું, એટલે એ સત્પુરુષ નથી. અમે તો આ બધું છોડી દીધું, તે છોડી દીધું, નાગા બાબાએ બધું છોડી દીધું, કેનું કલ્યાણ થયું એમાં. લેમાં તને ઉદય, ઈચ્છા, આત્મજ્ઞાન, સમદર્શિતા, અપૂર્વ વાણી, પરમશ્રુતપણું, ભાવ અપ્રતિબદ્ધતા, સ્વચ્છંદપણું અને પ્રતિબંધપણું જેનામાં છે નહીં તે, આભ્યંતર અને બાહ્ય ગ્રંથિ જેણે છેદી નાખી છે તે, આ બધી અવસ્થાને પહેલાં ઓળખવા માટે જીવને જો યોગ્યતા પ્રાપ્ત થાય તો સત્પુરુષની અંતરંગની દશાને ઓળખે. કેમ કે એની દશાને પ્રગટ કરાવનારા જે લક્ષણો છે આ લક્ષણો છે જે સત્પુરુષની દશાનું પ્રાગટ્ય કરે છે. અને નહીં તો રિદ્ધિ સિદ્ધિ અને બાહ્ય લિંગ ચિહ્ન વેચની અંદર એ પૂર્વે અનંતવાર એને વિદ્યમાન દેહધારી સદગુરુનો અને સત્પુરુષનો યોગ થયો, જેના વચન યોગે જીવ નિર્માણ માર્ગને પામે એવા પુરુષનો વિદ્યમાન, તો પણ આ જીવ રખડી પડ્યો, કાંઈ કલ્યાણ થયું નહીં. કારણ કે દ્રષ્ટિની મલિનતા, મુમુક્ષુની દ્રષ્ટિ એ વિશુદ્ધ દ્રષ્ટિ છે, અને મુમુક્ષુતાની દ્રષ્ટિમાં કામ એક આત્માર્થનું, બીજો નહીં મને રોગ. મારે આત્માર્થ સિવાય બીજું કંઈ નથી. દ્રષ્ટિમાં જો બીજું હોય તો આપણને આવા વિરલ યોગ પ્રાપ્ત થાય, એમાં પણ આપણું સાંસારિક અભિરુચિ, રસ, રુચિ, સૂક્ષ્મ એના ભાવો બધાય જોડાઈ જાય અને એ બધું સરખું થાય. એ સત્પુરુષની કૃપાથી આવું બધું હાલે. આ બધાય દોષ આપણે કરતા હોઈએ ત્યારે. સત્પુરુષની નિસ્પૃહતા, એની વિતરાગતા ક્યારેય આપણી પકડમાં નહીં આવી શકે. આપણી મુમુક્ષતાની તીવ્રતા હશે તેટલા પ્રમાણમાં જ આપણે જ્ઞાની પુરુષને ઓળખી શકીશું. પ્રશ્ન કર્યો છે, પ્રશ્ન અતિ મહત્વનો છે, બહુ પાયાનો છે. આપણે ખૂબ વારંવાર એનું ચિંતન અને ગોલન કરીએ કે સત્પુરુષનું ઓળખાણ જીવને પડતું નથી, આ એક હકીકત કીધી. અને ત્યાર પછી કહ્યું, પોતા સમાન વ્યવહારિક કલ્પના તે પ્રત્યે, સત્પુરુષ પ્રત્યે રહે છે, એ કયા ઉપાયથી ટળે, આ કયા ઉપાયથી ટળે તે લખજો. ઉપાય કરવાનો તો આ કરવો છે કે મને સત્પુરુષનું ઓળખાણ કેમ થાય, કયા ઉપાય કરવાથી હું સત્પુરુષને ઓળખી શકું. કારણ કે સત્પુરુષ વિના સત ઓળખાવું દુર્લભ છે. સત્પુરુષ વિના સતની પ્રાપ્તિ ક્યારેય થશે નહીં. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.